વાર્તા 210 સ્વામિનારાયણ હરે. સંવાત 1976ના શ્રાવણ માસમાં સ્વામી ઈશ્વરચંદ્રદાસજી આદિ બાપાશ્રીને મૂળીએ તેડી લાવવા કચ્છમાં ગયા હતા. ત્યાંથી બાપાશ્રી 50 હરિજનો એ સહિત મૂળી પધાર્યા અને ત્યાંથી ભુજના રાજાના હજુરી ગેલાભાઈ તથા ધનજીભાઈ આદિ 5 હરિજનોને શ્રીયુત મહારાજશ્રીને તેડવા અમદાવાદ મોકલ્યા અને કહેવરાવ્યું, જે તમે અહીં આવો, અમે તમારું સારી રીતે સમાધાન કરીશું. તો પણ તે આવ્યા નહીં. પછી બાપાશ્રી કચ્છમાં પધાર્યા. તેમને મૂકવા સારું સ્વામી ઈશ્વરચંદ્રદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ ગયા હતા. ભાદરવા સુદ દશમને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું 21મું અજ્ઞાવ્રત વંચાતું હતું. તેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ કરીને ભગવાન પ્રસન્ન થાય છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચારેનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે પમાય છે, પણ તે વિના શાસ્ત્રમાંથી પોતાની માયિક બુદ્ધિએ કરીને પમાતું નથી. શાસ્ત્ર તો દીશ બતાવે છે, પણ મોટા મળે ત્યારે વાસ્તવિક સમજાય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે મહારાજની તથા અનાદિમુક્તની શક્તિઓ છે. તે સત્પુરુષના સમાગમે કરીને જીવને વિશે આવે છે ત્યારે જીવને મુક્ત કરે છે. જેમ આંબા આદિ ઝાડમાંથી ફળ થાય છે, તેમ મૂર્તિમાંથી ને મુક્તમાંથી એવા અનંત ઐશ્વર્ય પ્રગટ થાય છે ને લીન થાય છે. પછી કેટલાક સંતોને ઊંઘતા જોઈને બોલ્યા, જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સભામાં ઝાંપડી આવી છે તે આવવા દેવી નહીં. એક સમયે મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી ત્યારે મહારાજ કહે, ઝાંપડી આવી માટે સ્નાન કરી આવો. પછી તે સ્નાન કરી આવ્યા અને અક્ષરજીવનદાસજી સ્વામીને જ્યારે ઊંઘ આવતી ત્યારે લોઢાનો ખીલો ઘૂંટીમાં મારતા, એવો ખટકો રાખવો. એક સમયે બદ્રીનાથાનંદ સ્વામી અહીં આવ્યા હતા. તેમના એક સાધુ ઊભા ઊભા ઊંઘતા હતા. તે તાંસડાના કાંઠા ઉપર પડ્યા ને તાંસડો ઊભો થયો. તે દીવાને ભટકાઈને સાધુ ઉપર પડ્યો, તેથી દેવો ઓલાઈ ગયો ને સાધુને વાગ્યું એવી ઊંઘ છે. તે જો આ કથા વાર્તામાં ચિત્ત રાખે તો ઊંઘ ના આવે. રામપરાના હરિભક્ત ભવૈયા જોવામાં ચોયણામાં લઘુ કરી ગયા, એવું તાન માયામાં છે તેવું એ જ કથામાં કરવું. અને ગઢડામાં એક હરિભક્ત વાતો સાંભળવામાં એક વૃત્તિ રાખી ને લઘુ કરવા ન ઉઠ્યા ને પેડું ફાટી ને લઘુ નીકળ્યું એવી આસક્તિએ સહિત વાતો સાંભળતા. ત્યારે કોઈ કહે, જે લઘુ દ્વારે લઘુ નીકળે પણ પેડું કેમ ફાટે? તો એ તો શ્રીજી મહારાજે જણાવ્યું, જે આમને આવું હેત વાતોમાં છે. માટે એવું હેત રાખવું ને ત્રિવિધી તાપે પણ અંતર ડોલવા દેવું નહીં એમ વર્તવું. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું, જે સમાધિવાળાને સમાધિ દેહમાં થતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે અંતઃકરણમાં જીવ રહે છે ત્યારે જ સમાધિ થાય છે. એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે. તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે. તે વિષયની આસક્તિથી અવાય છે. અને જે કોઈકના સમાસને અર્થે સમાધિ કરતા હોય તે તો સ્વતંત્રપણે જાય, આવે, લઈ જાય, લાવે, એ તો સમર્થ કહેવાય. એ તો ઘણા જીવોને સમાસ કરવા માટે પોતે સ્વતંત્ર સમાધિ કરે, તેમાં બીજા જીવને સમાસ બહુ થાય. અમે એટલા સારું સમાધિ કરતા, પણ અમે તો સદાય મૂર્તિમાં જીલીએ છીએ. તે કેટલાકને જાણ્યામાં ન આવે. સમાધિ કરીએ ત્યારે ઘણા જીવને આશ્ચર્ય થાય, જે સમાધિવાળા છે તે બહુ મોટા છે, પણ મૂર્તિમાં જીલીએ તેમાં આશ્ચર્ય ન થાય, કેમ જે કોઈના દેખ્યામાં ન આવે. માટે સમાધિ કરીને પ્રખ્યાતિ કરી અને હવે વાર્તા કરીને જ્ઞાન આપીને મોક્ષ કરીએ છીએ. અમે જન્મ્યા નથી ને આ લોકમાં છીએ પણ નહીં, સદા મૂર્તિમાં જ છીએ. તે શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના 13મા અવતારમાં કહ્યું છે, જે માતાના ઉદરમાં મૂર્તિ દેખતા તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહીં. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદ ઋતુ છે, જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય, નહીં એક એક શબ્દ લાખ કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદ ઋતુ જાણી હોય તો જેમ ફળ પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે, તેમાં મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે શ્વાંત છે, તેને ઝીલનાર હોય તો કાંઈ ના કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદ ઋતુ ન કહેવાય, આજ શરદ ઋતુ ખરી આવી છે. તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, શરદ ઋતુમાં આવે જો શ્યામ રંગભર રમીએ. આ સંત અક્ષરધામનો દરવાજો છે. અમે શ્રીજીના મુખમાંથી લઈને સુખ પ્રવર્તાવીએ છીએ અને મૂર્તિમાંથી લઈને વાતો કરીએ છીએ ને મૂર્તિનો રસ પ્રવર્તાવીએ છીએ, એ સ્વાંત વરસાવીએ છીએ. તે કંઈકના કામ થઈ જાય છે. સાધુ થઈને સંત થવું, જે શ્રીજી મહારાજની મૂર્તિના સુખનો આહાર કરે તે સંત થાય. માટે સંત થવું અને મહારાજની મૂર્તિમાં અને આ મુક્તમાં વળગ્યા રહે તો સંત થવાય. જેમ વડવાનળ સમુદ્રનું જળ મીઠું કરીને વરસાવીને ચાર ખાણના જીવોને સુખ્યા કરે છે, તેમ આ મુક્ત જીવોને સુખ્યા કરે છે. માટે સમજીને મહિમા જાણીને સંગ કરવો તો કામ થઈ જાય. સાધુને બે વાત, જે જળ ને ચૈતન માયા, તેને આરામ કરીને સાધુ થવું. આગળ મોટા મોટા સંત ગોળા જમતા, વનમાં રહેતા, જીવડા કરડે તેને ઉડાડતા નહીં, ને બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે ગોળો મળે તો પણ આનંદમાં રહેતા ને મૂર્તિના સુખે સુખી રહેતા. તે મોટેરા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ છાશ કે ગળ્યું કે રહેવાનું કે લુગડા તે દેખતા નહીં તો પણ આનંદમાં રહેતા. માટે આપણે પણ ઠરાવ એવા રાખવા, અને આવા મોટા મંદિરો કર્યા પણ એક ખીંટી સરખી પોતાની કોઈએ રાખી નથી, તેમજ આપણે પણ એ મોટા રાખી ગયા તેમ રાખવું. ગ્રહસ્થને આવી હવેલીઓ ન હોય ને પત્તરમાં જે જમવાનું આવે તેવું જમવાનું પણ ગ્રહસ્થને ન હોય તો પણ ઉઠીને ભાગવા માંડે તે કેવા કહેવાય. દુઃખના દરિયામાં દોટ દે એવી ઊંધાઈ જીવને છે. એક બ્રહ્મચારી મૂળીમાં હતા, તે ઘેર ગયા. તે વખતે સ્વામી હરિનારાયણદાસજીએ મને કહ્યું, જે એને સમજાવો, બિચારો દુઃખીઓ થશે. તે સમજાવ્યો પણ રહ્યો નહીં, ને એને ઘેર કોઈ હતું નહીં તો પણ ગયો. એવા જીવ ઊંધા છે. માટે શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ જેવા હતા તેવો હું થાવ એવા ઠરાવ કરવા, પણ ઉતરતા જેવાના ઠરાવ ન કરવા. અને ગ્રહસ્થોએ પણ પર્વતભાઈ તથા દાદા ખચર હતા તેમના જેવા થવાના ઠરાવ કરવા, પણ આ લોકના સુખના ઠરાવ ન કરવા. સર્વસ્વ ભગવાનને અને સંતને અર્પણ કરી દઉં એવા ઠરાવ કરવા. સાધુએ ઠાકોરજીની તથા સંતની ચંદન પુષ્પને ફળ જળે કરીને સેવા કરવી. પણ સાધુ કથા વાર્તા કરતા હોય તેને સાધુએ ધોતિયા ઓઢાડવા નહીં. એક ત્યાગીએ મુંબઈથી લુગડા મંગાવીને પહેર્યા. તે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એની ઘણી વલે કરી, પણ મોહ ન મુકાય. અમારે અહીં હીરો ભક્ત હતા, તેની પાસે સાધુએ જીરું મંગાવ્યું, તે કેરા ગામમાં જઈને લાવી આપ્યું. એવો સ્વાદ રાખે તેને આ વાત શું સમજાય, ને ક્યારે ભગવાનમાં પ્રીતિ થાય, ને ક્યારે સાધુ થવાય, ને ક્યારે મહારાજ મળે, ને ક્યારે મોક્ષ થાય, એ બધું વિચારવાનું છે. માટે એવું કામ ન કરવું. આગળ સંતો ગોળા જમતા તેમાં કોણ જીરું નાખતું હતું? માટે એવા રાગ ટાળીને મહારાજને મુક્ત સાથે જોડાવું તો મોક્ષ થાય. ઇતિ બાપાશ્રીની વાતો, ભાગ પહેલો, વાર્તા 210મી જે તે થઈ.